આપણે મહારાજને ઘણી વાર પૂછી લીધું અને ઘણી વાર વાતો કરી કે દેહની જયારે અવધિ આવે તે વેળા શું કરીએ, અને એક વાર સમજાવી લે પછી બીક ના લાગવી, જે વાસ્તવિકતા સમજાવી દીધી. પણ આપણે એક કામ કરીએ હવે પછી, કે જે જે પદો નથી લેવાયા નથી ગવાયા એને આપણે હવે એક એક લઈશું. એટલે જે અધૂરું રહી જાય છે, પણ આ પદો ગમે પણ ખરા, કારણ કે જીવનની સમસ્યા છે, એટલે વારે વારે એક પૂછવાનું મન થાય, એક વખત એનો ઉત્તર અપાઈ ગયો હોય તો ફરી પાછું થાય, કારણ મૃત્યુનો ભય દરેકને સતાવતો હોય છે. એટલે શું કરવું એના માટે ફરી પાછો જીવ અટવાય, ફરી જીવ અટવાય. રામકથામાં ભગવાન 14 વર્ષના વનવાસ માટે નીકળ્યા, ત્યારે અયોધ્યા વાસીઓ પણ સાથે નીકળ્યા, કે જ્યાં રામ ત્યાં જ અમારું અયોધ્યા. જો રામ વનમાં જઈને વસતા હોય તો અયોધ્યા અમારે શા કામનું. આ રીતે દ્રઢ નિશ્ચય કરીને બધા નીકળ્યા. પણ પ્રભુ બધાને સમજાવે છે, અયોધ્યા વાસીઓને સમજાવે ખરા, પણ થોડેક જાય પછી મન પાછું ન માને એટલે ફરી પાછા આવે, સમજાવે એટલે થોડા જાય ફરી પાછા આવે. એમ આ સમસ્યા પણ એવી જ છે કે એક વાર સમજી હોય ને છતાંય ફરી પાછા આવીને એની એ સમસ્યાને પાછી મૂકી. એટલે અયોધ્યા વાસીઓને પણ એમ થયું કે ભગવાન નથી જુદા શા માટે પડવું, એ મોટી સમસ્યા છે. એટલે ભગવાન સમજાવે તો એ પાછા વળી વળીને પાછા આવતા. એમ આ એક સંશય એક સમસ્યા છે, સમજાવી હોય સમજાવીએ છતાંય કે જીવનથી આ પ્રમાણે થવાનું હોય એનું પરિણામ આ હોય તો શું કરવું, એટલે વારે વારે એનો એ પ્રશ્ન એની એ સમસ્યા ઉદ્ભવ્યા કરે છે કે સ્વામીજી એક સંશય ભારે. અને એની અંદર કહ્યું કે અમે તો આર્તવાન, અમે તો કોઈક એક સમસ્યાના ની સમસ્યાથી દુઃખી છીએ. આર્ત એટલે દુઃખી, આર્તવાનની આરતી પૂરું. અમારી આ સમસ્યાઓ અમારા દુઃખ આપ દૂર કરો. જેમ ગરજ અને ગરજવાન, આરતી અને આરતવાન, દરેકને પોતાની છાતીએ કઈક ને કઈક બાંધેલું તો હોય છે, આરતવાન છે. કોઈક ને કોઈક સમસ્યા, કોઈ ને કોઈક ઉપાધિ ગળે વળગેલી જ હોય. એમાંથી મુક્ત થવા માટે ગુરુ મહારાજ પાસે કે ભગવાનની પાસે જાય, પ્રભુ અમને આમાંથી, આ બંધનમાંથી, આ બોજમાંથી અમને છોડાવો. અહીંયા અદેસંગ પણ મારા શ્રીની શરણે જઈને આજીજી કરે, ગુરુ મહારાજ અમે આવી સમસ્યા વાળા દુઃખી છીએ, અમને આ દુઃખમાંથી આ સમસ્યામાંથી બહાર કાઢો, અને અમારી જે ઉપાધિઓ છે એને શાંત કરી દો. આરતવાની આરત પૂરું, એટલે ફરી ક્યારેય ભય ના લાગે. મરણ તણી ઘાંટી છે મોટી, એ ધોકો છે અમને. તો આ સમસ્યાના સમાધાન માટે અદે સંકેત હવે અમે કોની પાસે જઈએ? જુગમાં જાણ્યા તમને, આ દુનિયામાં અમે આપના સિવાય બીજા કોઈને ઓળખતા નથી. ગુરુ મહારાજ અમે આપનામાં વિશ્વાસ મૂક્યો છે, અને આપ જે કઈ માર્ગદર્શન આપશો તેમાં અમારું હિત છે, તેમાં જ અમારું કલ્યાણ છે. આમ ખૂબ ભાવપૂર્વક અદેસંગ ભક્ત ગુરુ મહારાજની જય મહારાજની પાસે કહે છે કે જુગમાં જાણ્યા તમને, અમારી આ જિંદગીમાં તો આપને જ અમે વિચારી સમજી સાંભળી શક્યા છીએ, અમારા માટે બીજો કોઈ એવું છે નહીં કે જ્યાં અમે આ વાત મૂકીએ અને એ વાત દ્વારા એના એના જવાબ અમને મળે, અમને સંતોષ. તો મોટામાં મોટી ઉપાધિ જો કોઈ હોય તો માણસના જીવનની અંદર મૃત્યુની, મોટામાં મોટો ભય જો કોઈને લાગતો હોય તો મોતનો ભય લાગે છે. કેમ? કે અસ્તિત્વ સમાપ્ત થઈ જશે. આ શરીર છે ત્યાં સુધી જ બધી દુનિયા દેખાય છે આપણને, એવું માનવાની કોઈ જરૂર નથી. કેટલા બધા જતા રહ્યા છે ત્યાં દુનિયા એની એ છે, આપણે જઈશું તો દુનિયા કઈ ઘડિયાળના કાંટા અટકી નથી જવાના કોઈના ગયાથી, કે આ ધરતી કોઈના મૃત્યુથી વિધવા નથી થઈ જતી. ચાલે આજ પણ એમાં મરણ તણી ઘાંટી છે મોટી, અમારા માટે મોટામાં મોટી આટી ઘોટી ગૂંચવાડો જો હોય અમારા જીવનનો તો કા મૃત્યુનો છે. અવશ્યમ ભાવી છે મૃત્યુ, કોઈને છોડવાનું નથી. આટલા બધા ભગવદ અવતારો લઈને શરીર ધારણ કરીને આવ્યા તો શરીર જેને ધારણ કર્યું એને શરીરથી છૂટવાનું જ છે. શરીર ક્યારે સાથે રહી શકવાનું જ નથી કોઈને. ભગવાન અવતાર લઈને આવે ને શરીર ધારણ કરે તો એમને પાછું મૂકી તો દેવું જ પડે છે, અહીંથી છોડીને જ જવું પડે સ્વધામમાં. એમ દરેક જીવને પણ એ જ રીતે જવું પડે. જે કઈ કમાયા હોય, જે કઈ ભેગું કર્યું હોય, એટલું ને આ શરીર પણ, શરીર ઉપર પહેરેલું જે બધું અહીનું અહીંયા જ મૂકીને જવાનું. એટલે મૃત્યુનો ભય ખૂબ લાગે, ખૂબ બીક લાગે કે શું થશે, કેમ થશે, કેવું થશે. તો જીવનની સમસ્યાઓ માણસને એવી ઘેરી લેતી હોય છે કે શાંતિથી સુખેથી એને જીવવા દેતી નથી. એટલી બધી હેરાન, એટલી બધી પરેશાન કરે, ખુદ પોતાની જાતે પોતાનું જીવન અને પોતાની સમસ્યાઓને પોતે સહન ન કરી શકે. એ બીજાનું હોય તે સહન ન થાય, પણ આપણું તો કે ના, એ પણ સહન નથી. ક્યારેક જીવન યાત્રા ચાલતા ચાલતા થાક પણ લાગી જાય જીવનનો, જીવનનો થાક, હા બીજા કશાયનો નહીં. તો એ જીવનનો થાક જ્યારે માણસ ખૂબ કંટાળે, દુખી થાય, સમસ્યાનો નિવેડો ન આવે, ત્યારે ક્યારેક ક્યારેક માણસ કંટાળીને બોલી નાખતો કારણ તો છૂટી જવાય તો વધારે સારું. અને ક્યારેક એવી વ્યગ્રતા અને ઉગ્રતાનો આવેશ આવે છે કે માણસ પોતે આત્મહત્યા તરફ દોટ મૂકતો હોય છે, ખેંચાઈ જતો હોય. તો આવી સમસ્યાઓ છે માણસની પોતાની જ ઉભી કરેલી. આપણી જોડે સાથે રહેનારો એક માણસ શાંતિથી જીવી શકે છે અને આપણે દુખી છીએ. દુનિયા દુઃખથી ભરેલી નથી, આપણું મન, આપણા વિચારો, આપણે પોતે દુઃખથી ભરી ગયેલા છે. એક માણસ ખૂબ આનંદ કરે છે, ખૂબ શાંતિથી તાળી પાડીને ભગવદ્ ભજન કરે છે ને, અને એક માણસ હાય હાય કરીને દુઃખી થઈ રહ્યો છે. તો એ છે જીવન જીવવાની રીતની માણસની પોતાની આવડત. જીવતા ન જ આવડતું હોય, આવડ્યું જ ન હોય તો દુખી થઈ. અને જીવ ભલે ગમે તેવું હોય, એની પાસે રોટલો જ હોય ખાવાનો, સુવાને માટે કોથરો જ હોય, પણ નિરાતે મળ્યું છે ને સંતોષ, આનંદ, શાંતિ. પણ જે મળ્યું છે એ ગમતું નથી, અને જે નથી મળતું એના માટે દુખી છે. એનાથી એ દુખી, અને જે નથી મળ્યું જેની અપેક્ષા છે એનાથી એ દુખી. તો આમ સમસ્યા માત્ર માનવ નિર્મિત છે, માણસ પોતાને જાતે ઉભી કરેલી સમસ્યા. મૃત્યુને માટેની સમસ્યા અહીંયા અગાડી અદેસંગ ભગતે કહ્યું કે આ સમસ્યા મોટી છે, પણ જેને આત્મદર્શન થયું છે, જેને આત્માને ઓળખ્યો છે, એમ જ કહેશે કે શરીર હું નથી, હું આત્મા છું. પેલા એકવાર વાત કરી હતી, ભગવાન બુદ્ધ લગભગ 83 વર્ષની ઉંમરે પહોંચ્યા હશે અને એમના બે શિષ્યોને નજીકમાં બોલાવીને કહ્યું કે જો આવતીકાલે સવારે હું મહાપ્રયાણ કરવાનું છું, આજે અંતિમ દિવસ છે. એક શિષ્ય એક વૃક્ષ નીચે શાંતિથી જઈને પલાઠી વાળીને બેસી ગયો, બીજો હતો એક બીજા વૃક્ષ નીચે જઈને પોક મૂકીને રડવા માંડ્યો, ખૂબ રડ્યો ખૂબ રડ્યો. બંનેને બોલાવ્યા, પૂછ્યું તું કેમ રડે છે? પ્રભુ હું તો આપને જ ઓળખું છું ને, આપ કાલથી જવાના પછી અમારું કોણ એટલે રડું છું. પછી તું કેમ નથી રડતો? કે પ્રભુ આપે જીવન જીવવા માટેની જે કઈ સમજ આપી છે એ બધી જ મને પ્રાપ્ત થઈ છે, આપ એ સમજ રૂપે મારામાં જ બેઠેલા છો, મારે મારે શા માટે રડવું પડે, મારે વિયોગ નથી થવાનો. એટલે પેલા રડનાર કહ્યું, સમજ્યો, તે આ સ્થૂલ શરીરને સાથેના સંબંધને જોયા છે, એટલા માટે તને સમસ્યા લાગે છે, રડવું આવે છે, દુઃખ થાય છે. જ્યારે આણે બીજાએ સૂક્ષ્મતાથી પોતાની આત્મચેતનાને બરાબર જાગૃત કરીને મારી પાસેથી જે કંઈ મેળવ્યું છે એને પચાવ્યું છે. તો આમ જ્યાં સુધી આત્માનુભૂતિ આત્માનો આનંદ ન થાય ને ત્યાં સુધી મૃત્યુનો ભય લાગતો હોય છે. એટલે મૃત્યુ એ પણ માણસના મનમાં અણસમજને કારણે ઉભી થયેલી સમસ્યા છે. બાકી સિદ્ધો તત્વદર્શી આત્મદર્શી તો કે મૃત્યુ કોને છે? હું જન્મતો જ નથી, હું મરતો જ નથી. પણ આપણે ગાડીમાં બેઠા હઈએ, વાહનમાં બેઠા હઈએ અને એમ કે આ ગાડી હું છું, આ મોટર હું છું, આ સાયકલ હું છું, તો કે એટલે ગાડો ડફોર છું, તું તો કે ગાડી થોડો છું, તું સાયકલ થોડો છું. એમ કે હું ગાડીનો માલિક છું, ગાડી ચલાવનારો છું, સાયકલ પર બેસવા વાળો હું છું, તો સાચું. બસ જો એ રીતે ગાડી હું છું એમ કહેનારો ગાડો ને મૂર્ખ કહેવાય, તો આ શરીર એ જ હું છું એમ સમજીને જીવનારને શું કહેવાય? ગાડો કહેવાય. તો મૃત્યુ એ પણ સમસ્યા છે, પણ એ સમસ્યા કોની છે? જેને અણસમજ છે. અદે સંગે ભક્તિભાવથી ગુરુ મહારાજને જય મહારાજને પૂછ્યું, મરણ તણી ઘાંટી છે મોટી, એ ધોકો છે અમને. અમારા જીવનમાં અમારા માટે મોટામાં મોટી સમસ્યા, અમારા માટે તો મોટો ભય છે અને આઘાત છે. અમારે કેવી રીતે જીરવવું, એમાંથી પસાર કેવી રીતે થવું? દુઃખનો ભય તો આમ આવે એટલે આંખ ફાટી જાય, શરીર બિલકુલ બેહોશ થઈ જાય અને ભયના માર્યા મળમૂત્ર છૂટી જાય. મૃત્યુ વખતે ભયનું કારણ છે મળમૂત્ર છૂટી જવાય. તો એ ભય દૂર કરીને, અમારો ભય એ દૂર કરો ગુરુ મહારાજ, કે જેથી અમે આમાંથી અમારા જીવનમાં બચી શકીએ. તો આગળ પ્રાર્થના કરે છે, આપ તો ભક્તજનના છો પ્રતિપાલક, ભક્ત વત્સલ તમો કહીએ. આપ તો ભક્ત વત્સલ છો અને ભક્તજનોનું પાલન પોષણ કરવા વાળા છો. કઈ રીતે? જ્ઞાનથી, સાચી સમજણથી. બાકી ખાવા પીવાની ચીજ તો માણસ કમાઈને ગમે ત્યાંથી લઈને પોતાનું ગુજરાન ચલાવવાનું છે, પણ સાચી સમજણ કે વેચાતી નહીં મળે. સમજણ લેવા માટે તો ગુરુ મહારાજની પાસે શાંતિથી ઉપનિષદની માફક બેસવું, ઉપનિષદ સમીપે જઈને બેસવું, તો પાસે જઈને બેસીશું તો જ એમ કંઈક આપશે, અને તો જ એ આપણી મૃત્યુની જે દુઃખની ભૂલ છે એ ભાગશે. આપણા જીવનની અંદર જ્ઞાનની ભૂખ, સમજણની ભૂખ, એ ભૂખ તો ગુરુ મહારાજ જ મિટાવી શકે છે. અને એટલા માટે અદે સંગ ભગત કહે છે, ભક્તજનોના છો પ્રતિપાલક, આપ ભક્તવત્સલ છો, ભક્તોને આધીન છો, ભક્તની કોઈ પણ પીડા હોય એના માટે આપ દોડીને જાઓ છો. કેમ? ભક્તવત્સલ છો, ભક્તનું પાલન પોષણ કરવા વાળા આપ છો. એની જે કોઈ સમસ્યા હોય, એની જે કોઈ ઘટના હોય, એમાંથી એને બહાર કાઢવાની શક્તિ એકમાત્ર આપનામાં છે, આપનામાં જ છે. અને એટલે તો અમે આપની પાસે આવ્યા છે ને કહ્યું, જુગમાં જાણ્યા તમને, માત્ર એક આપને જ ઓળખીએ છીએ. આ દુનિયામાં અમારી સમસ્યાઓ માટે અમને બીજા ઉપર વિશ્વાસ નથી, આપ એનો નિકાલ ઉકેલ આપો. આમ ખૂબ જ ભક્તિભાવથી, ખૂબ જ આર્તનાદથી અદેસંગ ભક્ત ભગવાન સ્વરૂપ ગુરુ મહારાજને વિનવતા વિનવતા કે છે, દાસ અદેસંગ કરે વિનંતી, હું આપને વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું. અને તે અમે તો આપને શરણે રહીએ, નાનું બાળક હોય કઈ પણ ભીખ લાગે તો સૌથી પહેલું દોડીને ક્યાં જશે? મા બાપ પાસે વળગી પડશે. એમ અદેસંગ ભક્ત પણ કે છે, અમને જયારે પણ ડર કે ભીખ ભય લાગશે ને તો અમે તમને વળગી પડીશું, અમે બીજાને ઓળખતા નથી. શરણ તમારે રહીએ રે દાસ અદેસંગ કરે, આપ અમારા બાપ છો. અને જયારે પણ આવો કોઈ ભય આવશે ને અમારા જીવનમાં, અમે તો આપના પગ પકડી લઈશું, આપના ચરણ પકડી લઈશું, પછી આપને એનો જે નિકાલ કરવો હોય તે આપ કરજો, અમારે મંજૂર છે. તુમારે તો મરવાનું, તું જીવાડે જીવવાનું, દોરી તારે હાથે સોંપી રે. બસ એ ભાવથી, તું તારું તો તાર, ને મારું જીવન હવે આ સોંપ્યું. ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિ આવી જાય, જાણે કે હમણાં કંઈક શરીરને થશે, કંઈક થશે, કંઈક થશે, તે વખતે મહારાજ હવે આપના ચરણમાં સોંપ્યું, જે કરવું હોય તે કરો, લઈ લેવો હોય તો અને રાખવો હોય તો. શરણ તમારે રહીએ રે સ્વામીજી, એક સંશય ભારે, પૂછું તે મને કે, મરણ તણી ઘાંટી છે મોટી, એ ધોકો છે. ચિંતન કરજો સુતા સુતા, અને દિવસના અંતભાગમાં સુતા પહેલા કરેલો સત્સંગ એ સદવિચારથી આપણને સુવાડે, એનાથી આપણું જીવન, આપણું મન, આપણા વિચારો એ પણ શુદ્ધ થાય, રાત્રે ઊંઘ પણ સરસ શાંતિની આવે, અને સંયમથી જીવાય. દિવસના અંતે ભગવત કઈક વિષ્ણુ સહસ્ત્ર નો પાઠ કરો, કે સત્સંગ સાંભળીને પછી સુઈ જાઓ, પછી ટીવી ઘેરની જે નહીં ખોલવાનું, મગજ ખરાબ નહીં કરવાનું, સરસ ધોઈ સાફ કરી હોય, બાળકને એની માં સરસ નવડાવી ધોડાવી, વાર ઓરી, આંખમાં આંજનાજી, સરસ કપડાં પહેરાવી બેસાડ્યું હોય, અને પછીથી જાડો પેશાબ થઈ ગયો ને એમાં જ રમ્યા કરે ને એને ચૂધ્યા કરે, હાય હાય બાપલા શું કરી નાખ્યું તે. જો ને હમણાં કેટલો સરસ રીતે નવડાવી ધોડાવીને એમ ફરી પાછો એને કપડા પાછા કાઢવાના, નવડાવવાના, તો એમ આખો દિવસ સરસ ગયો હોય, રાત્રે વિષ્ણુ સહસ્ત્ર નો પાઠ આવો સત્સંગ કરીને સુતા હોઈએ, તો પછી ફરી આ વિચારોને, આ મનને ગંદકીમાં રોળી નખાય નહીં. એટલા માટે જઈને ભગવત સ્મરણ સાથે જ સુઈ જવાનું, ટીવી નહીં ખોલવાનું, બીજી ચર્ચા નહીં. જય મહારાજ.